නමෝ අරිහන්තාණං නමෝ සේධාණං නමෝ ආයිරියාණං නමෝ උවජායාණං නමෝ ලෝයේ සබ්බතාහූණං මංගලං භගවාන වීරෝ මංගලං ගෞතමෝ ගණී මංගලං කුණ්ඩ කුණ්ඩාර්යෝ ජෛන ධර්මෝස්තු මංගලං මෝක්ෂ මාර්ගස්ය නේතාරං නේතාරං කර්ම භූකෘතාං ජාතාරං විශ්වතත්වානාං වන්දේ සද්ගුණ ලබ්ධේ
કત્વા સૂત્ર ગ્રંથાધિરાજ એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છે. એમાં આપણે લાસ્ટ ટાઈમ સાત તત્વની પરિભાષાઓ જોઈ હતી. આજે આપણે એ સાત તત્વનું મહત્વ શું છે, એનો ક્રમ શું છે, એમાં દ્રવ્ય પર્યાય આદિનું સ્વરૂપ અને ટાઈમ મળશે એ પ્રમાણે પાંચમું સૂત્ર પણ આપણે આજે શરૂ કરશું. જો આટલી ભૂમિકા બાંધી, હમણાં જ આપણે વૈરાગ્ય પરક સ્વાધ્યાય સાંભળ્યો ને, આત્માનું શાસનનો આધાર. હવે આપણે એક તાત્વિક ચર્ચા કરવાના છીએ કે આપણે જીવનમાં સૌથી મહત્વનું શું છે. શરૂઆત ક્યાંથી કરી આચાર્ય ભગવાને, કે જો પહેલા જ સૂત્રમાં આપણને જીવનનું ધ્યેય શું આપ્યું કે સમ્યક દર્શન જ્ઞાન ચારી પ્રાણી મોક્ષમાં, કે આપણા જીવનમાં એક ધ્યેય હોય તો આપણે આ રત્નત્રય અથવા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરવાના. કેવી રીતના પ્રગટ થાય તો બીજા સૂત્રમાં શું કીધું કે તત્વાર્થ શ્રદ્ધાનું સમ્યક દર્શન, કે તત્વાર્થ શ્રદ્ધાથી સમ્યક દર્શન થાય છે. બરાબર, તત્વાર્થ એટલે શું? તત્વાર્થ એટલે કે તત્વ પ્લસ અર્થ. અર્થ એટલે પદાર્થ અને તત્વ એટલે એનો ભાવ. પદાર્થોનો ભાવ એટલે એનું સ્વરૂપ સમજીને સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે. કોઈ પણ વસ્તુને સાચી શ્રદ્ધા કરવી હોય તો કેવી રીતના પ્રગટ થાય, કે કોઈ વસ્તુ શું છે અને એનું સ્વરૂપ શું છે, એટલું સિમ્પલ સમજે તેની સાચી શ્રદ્ધા પ્રગટ થાય છે. પછી જો ત્રીજા સૂત્રમાં કીધું કે આ શ્રદ્ધા કેવી રીતના પ્રગટ થાય, તો કાં તો નિસર્ગ જ થાય, કા અધિગમ એટલે કાં તો પૂર્વના સંસ્કારથી થાય છે, કા વર્તમાનમાં જ્ઞાની ધર્માત્માનો ઉપદેશ સાંભળ્યો હોય એનાથી તમને દર્શન પ્રગટ થાય છે. હવે આપણે આ ચોથા સૂત્રની ચર્ચા આપણે ચાલુ છે. એ તત્વાર્થ કયા છે? તો જો સાત તત્વ કીધા, સૂત્ર વાંચીએ સાથે બધા. જીવા જીવાશ્રવ બંધ સંબર નિર્જરા મોક્ષા તત્વ. કે આ સાત તત્વના નામ શું છે? એ જીવ અજીવ આશ્રવ બંધ સંબર નિર્જરા અને મોક્ષ. એમાં આશ્રવ અને બંધમાં બીજા બે કયા કીધા? પુણ્ય અને પાપ. એ પુણ્ય અને પાપ બે આશ્રવ અને બંધમાં ઇન્ક્લુડેડ છે. પુણ્યાશ્રવ પાપાશ્રવ બેમાં ઇન્ક્લુડ થાય, ખાલી આશ્રવમાં કે ખાલી બંધમાં નહીં, બેમાં ઇન્ક્લુડ થાય છે. બરાબર, જો આપણે ક્વિકલી એની પરિભાષા પણ જોઈ લઈએ, જે આપણે જોઈ ગયા છે ઓલરેડી. જીવ કોને કહે છે? આ વખતે સ્લાઇડમાં નથી નાખી. જીવ કોને કહે છે? જે જાણે છે, વેચે છે, સુખ દુઃખનો અનુભવ કરે છે તેને જીવ કહે છે. બરાબર, લાસ્ટ ટાઈમ આપણે ફરીથી રિવાઇઝ કર્યું હતું કે ત્રણ પ્રકારની જીવની પરિભાષા હોઈ શકે છે જીવ તત્વની. કઈ રીતે ત્રણ પ્રકારની કીધી હતી? સ્થૂળતાથી લઈને સૂક્ષ્મતા સુધી. યાદ છે કોઈને? જો આ સાત તત્વો તો બેઝિકમાં બેઝિક વસ્તુ છે ને, આટલી વસ્તુ તો યાદ રાખવી જ પડશે. જો સૌથી પહેલા સ્થૂળમાં સ્થૂળ પરિભાષા કહીએ, તો જેટલા પણ જ્ઞાન સ્વભાવી આત્મા વિશ્વમાં છે એ બધા જીવ. એમાંથી થોડું વધારે સૂક્ષ્મ આવીએ તો એ જીવ કોણ છે? કે આ મારો જ્ઞાન દર્શન સ્વભાવી આત્મા જે છે એ જીવ તત્વ છે. બાકીના બધા જીવ પણ કેવા છે? કે મારા માટે અજીવ છે. તમારા માટે હું અજીવ છું, મારા માટે તમે અજીવ. બરાબર, આ સાત તત્વ છે ને બહુ પર્સનલાઇઝ વસ્તુ છે. એક છ દ્રવ્યનું વર્ણન કર્યું. છ દ્રવ્ય કેવું છે? એક જનરલ વર્ણન છે, આગમનું વર્ણન છે. બધે છ દ્રવ્ય છ જ છે, મારા પ્રમાણે સાત થઈ જતા નથી. બરાબર ને? પણ આ સાત તત્વ કેવું છે? કે પર્સનલાઇઝ કલ્ચર. આ સાત તત્વોમાં જીવ કોણ કે હું, આ હું જીવ. સમજાય બેટા? અને થર્ડ અપેક્ષા કઈ કીધી હતી? હવે તો યાદ આવવી જોઈએ ને ત્રીજી, કેમ કે છેલ્લે ક્યાં પહોંચવું છે? હા, તો નિશ્ચયની પરિભાષા શું? બહુ સરસ. આજે જે અનંત ગુણ સહિત જે ત્રિકાળી જીવ શુદ્ધ આત્મા જે છે તે હું જીવ છું, એના સિવાય મારી વિકારી ને નિર્વિકારી પર્યાયો પણ ત્રિકાળી દ્રવ્યમાં નથી ને, એટલે મારી નથી. એમ કરીને એને આશ્રવ બંધ આદિ પાંચ તત્વોમાં નાખ્યું. જો છેવટે આપણે શ્રદ્ધા કરવી છે કે હું જીવ છું, તો મારી પાસે ઘણા લોકો ક્વેશ્ચન પૂછવા આવે. અંશોર તમારા પણ આ જ ક્વેશ્ચન હશે, એટલે ધ્યાનથી સાંભળજો. કાં તો કોઈ શું ક્વેશ્ચન લઈને આવે કે મને આમ બહુ ગુસ્સો આવી જાય ક્યારેક ક્યારેક. નિરંતર આપણે ઉપયોગમાં ભેદ વિજ્ઞાન કરવાની કોશિશ કરીએ, પણ શું થાય છે કે આવા મારા ભાવ થઈ જાય છે, આવું મને આમ થઈ જાય છે, આવું મને તેમ થઈ જાય, ખ્યાલ આવે છે કે? અથવા તો જે ઉપયોગની આમ ફોકસથી આમ ધારા ચાલવી જોઈએ કે નહીં? તો દર સમયે હું જીવ હું જીવ હું જીવ હું જીવ એવું ચાલવું જોઈએ કે નહીં? પણ એવું નથી ચાલતું. ગણિતમાં આમ વિકલ્પ ક્યાંક બીજે વયા જાય, ક્યાંક ખાવા પીવા પર, ટીવી પર, આ તે, એટલી વાત એ ઉપર નથી રહેતા. તો હવે આને નિર્ણય કેવી રીતના થાય? જ્યાં સુધી તમે પૂરું ભેદ વિજ્ઞાનથી ન કરો, એવું ઉપયોગ ન ચાલે, તો જીવનો નિર્ણય કેવી રીતના થાય? આ લોકોનો ક્વેશ્ચન હોય છે. હવે એનો આન્સર સાંભળો. આજે ઉપયોગાત્મક નિર્ણય કરવાની ટ્રાય કરીએ છે ને, એ સાચો નિર્ણય જ નથી. જેવી રીતના આપણે અગ્નિ ગરમ છે એવો નિર્ણય કરવો હોય, કોઈ નાનું બાળક હોય એને આપણે કહીએ કે ભાઈ અગ્નિ ગરમ છે એવો તું નિર્ણય કર, તો એને વારે ઘડીએ અગ્નિ ગરમ છે, અગ્નિ ગરમ છે, અગ્નિ ગરમ છે, એવું આમ રટન કરવું પડે, એવું કરવું પડે છે. તો નિર્ણય કેવી રીતના થાય? અગ્નિ ગરમ છે એના લક્ષણોથી થાય ને. કાં તો જો નો જ માને તો હાથ નાખીને જોઈ લે, અને બાકી તો તમે આમ નજીક પણ ઉભા રહો તો એની એની ગરમીથી અનુભવ થઈ જાય કે અગ્નિ ગરમ છે. હવે એકવાર અનુભવ થઈ ગયો, એટલે એકવાર આપણો નિર્ણય થઈ ગયો, પછી કેટલી વાર પાછું રિટર્ન કરવું પડે? અગ્નિ ગરમ છે કરવું પડે. એવી જ રીતે હું જીવ છું એ નિર્ણય કરવા માટે હું જીવ હું જીવ હું જીવ હું જીવ કેટલી બધી વાર કરવું પડે? કેટલી વાર માળા ફરાવો તો નિર્ણય થાય હું જીવ છું? તો નિર્ણય કેવી રીતના થાય? ખ્યાલ આવે છે કે નહીં? વસ્તુઓને બહુ કોમ્પ્લિકેટેડ ન બનાવી, એને આપણી આજુબાજુ જે સિમ્પલ એક્ઝામ્પલ છે ને એનાથી જ સમજવું. જામાં લખ્યું છે ને, શું લખ્યું છે? કે જ્ઞાન એ આત્મા. જીવનું લક્ષણ શું છે? કે જાણે દેખે છે આત્મા, બરાબર? હવે મને જણાય છે કે નહીં? પાક્કું પાક્કું જણાય છે? હા, 100%. ક્યાંય ભૂલ તો નથી કરતા ને કે આ શરીર જાણે છે, કે આ મગજ જાણે છે, અંદર બ્રેનમાં આ સેલ્સ છે ને ઓલા સેલ્સ છે ને એ જાણે છે, જણાય છે કે નહીં આપણને? બસ, તો નિર્ણય થઈ ગયો કે આપણે જીવ છે. આમાં હવે વિશેષ શું એમાં ડાયસેક્શન કરવું? ખ્યાલ આવે છે કે આટલો સિમ્પલ નિર્ણય થઈ ગયો. હવે આ નિર્ણય આપણે કેટલી વાર રટવો પડે કે હું જીવ છું હું જીવ છું? એક આપણો, હવે ચલો એક બીજું એક્ઝામ્પલ લઈએ. સમજો ચાઇનીઝ કોઈ વ્યક્તિ આવી જાય, એને તો ક્યારે સાંભળ્યું નથી ને જૈનિઝમ શું છે, એને તો કઈ ખ્યાલ નથી. હવે એને જીવનો નિર્ણય કેટલો હોય? ન હોય ને, કેમ કે એને કઈ સાંભળ્યું જ નથી, એને કઈ જ્ઞાન નથી, ઇમેજિન કરો નથી. હવે એની બાજુમાં તમે ઉભા રહી જાઓ, તો એના કરતા તો તમને વધારે કોન્ફિડન્સ છે કે નહીં કે ભાઈ આ વિશ્વમાં જીવ નામની સત્તા છે? હા બેટા, તમે નિર્ણય છે કે નહીં કે વિશ્વમાં જીવ છે? કે નહીં? તો બસ થઈ ગયો ને નિર્ણય. હવે આનાથી વિશેષ શું? ખ્યાલ આવે છે કે નહીં? પણ આ જે નિર્ણય થયો એ હજી ડેફિનેશનલ નિર્ણય છે, ખ્યાલ આવે? અનુભવ પૂર્વકનો નિર્ણય નથી. આને કહેવાય જે શાબ્દિક નિર્ણય, જ્ઞાનમાં નિર્ણય થયો. હવે એને આત્માના અનુભવ સુધી લઈ જવું એને કહેવાય સમજણ. ખ્યાલ આવે? વેરી સિમ્પલ લેંગ્વેજ. ચાલો આપણે શું જોયું? જીવ કોને કહેવાય? તો આટલો નિર્ણય કર્યો, જે જાણે છે, દેખે છે, સુખ દુઃખનો અનુભવ કરે છે એ જીવ. જયારે કોઈ વ્યક્તિ મરી જાય તો હવે એને આ બધું થતું નથી. એટલે એવી અંદર જે સત્તા હતી કે જે સુખ દુઃખ નો અનુભવ કરતી હતી એ સત્તા જીવ છે. આગળ હમણાં જ કહ્યું ને કે બધા ભાઈ બંધુઓ શરીરને લઈ જઈને બાળી નાખે છે, એટલો તો આપણા પર ઉપકાર કરે છે. આપણા પર ઉપકાર કર્યો એટલે શરીર તો ક્યાં મારું છે, બરાબર? જો આ બે અપેક્ષા જુદી થઈ ગઈ. ઓલી અપેક્ષામાં એક ઉપચારની અપેક્ષા જો ત્યાં એમ કહેવાય કે જો મારા શરીરને આટલો તો ઉપકાર કરે ને. હવે અહીંયા જે તત્વ નિર્ણય કરીએ છીએ ને, ભેદ વિજ્ઞાન કરીએ છીએ, તો એને ક્યાં નાખશું? શરીરને અજીવના કોઠામાં નાખશું. અજીવ કોને કહેવાય બોલો? અજીવ કોને કહેવાય? જે આ જીવ સિવાય બાકીના પાંચ નિર્જીવ વસ્તુઓ છે એને અજીવ તત્વ કહેવાય છે. એ પાંચમાંથી ચાર કેવા છે? કે અમૂર્તિક છે, ધર્મ અધર્મ આકાશ અને કાળ. અમૂર્તિક એટલે સ્પર્શ રસ ગંધ વર્ણ રહિત છે. અને પુદ્ગલ કેવું છે? સ્પર્શ રસ ગંધ વર્ણ સહિત. ચાલો આગળ. આશ્રવ કોને કહેવાય? હવે જો એક બેઝિક પહેલા આપણે સમજી લઈએ, આખો મોક્ષ માર્ગ ક્યાં ચાલે છે? જીવની પર્યાયમાં આખો મોક્ષ માર્ગ ચાલે છે. મંદિરમાં નહીં, આપણા શરીરની ક્રિયાઓમાં પણ નહીં. ક્યાં ચાલે છે? આ જીવના જ્ઞાનમાં જે તત્વ નિર્ણય થાય છે ને, એ તત્વ નિર્ણયના માધ્યમથી જીવ મોક્ષ માર્ગ પર આગળ વધે છે. અને એની આગળ વધવાની જે વૃત્તિઓ છે, એ આગળ વધવાનો જે પ્રોસેસ છે, એ ક્યાં ચાલે છે? કે જીવની પર્યાયમાં. પર્યાય એટલે કે જીવના શ્રદ્ધા ગુણમાં કે શું માને છે, જ્ઞાનમાં કે શું જાણે છે, ચારિત્રમાં કે ક્યાં લીન થાય છે, પછી સુખમાં કે સુખ છે કે દુઃખ છે, આદિ આદિ. તો આ જે મોક્ષ માર્ગમાં આગળ વધવાનું કાર્ય જે થયું, જે જીવની પર્યાયમાં જ થાય છે, એનાલિસિસ કોનું કરવું જોઈએ? કે જીવની પર્યાયનું કરવું જોઈએ. ખ્યાલ આવે? જો એક પોઈન્ટ અહીંયાથી વાંચું છું, હું લાસ્ટ ટાઈમ પણ લાવ્યો હતો ત્યારે ટાઈમ ન મળ્યો. જો હવે આ તત્વાર્થ રાજવાર્તિક કરીને ગ્રંથ છે, આચાર્ય અકલંક દેવ, અકલંક નિકલંકની સ્ટોરી સાંભળી હશે ને બધા, આચાર્ય અકલંક દેવે લખેલો ગ્રંથ છે. જો થોડું વાંચું છું એટલે એમની ઓરિજિનલ ભાષા પણ આપણને ખ્યાલ આવે. જો સંક્ષેપ ઓર વિસ્તાર સે પદાર્થ કે એક સે લેકર અનંત તક વિભાગ કિયે જા સકતે હૈ. આ વિશ્વમાં દ્રવ્ય કેટલા? સંખ્યા એટલે જાતિ અપેક્ષાએ છ, સંખ્યા અપેક્ષાએ અનંત. હવે એના તમારે ક્લાસિફિકેશન કરવા હોય ગ્રુપ કરીને, તો કેટલા કરી શકાય? એક પણ કરી શકાય કે દ્રવ્ય છે બધા, બે પણ કરી શકાય કે જીવ અજીવ, અથવા તો રૂપી અરૂપી, ઘણી રીતે કરી શકાય, બરાબર? એવી રીતના તમે કરતા જાઓ તો એક થી લઈને અનંત સુધી ક્લાસિફિકેશન કરી શકાય. ખાલી દ્રવ્ય અપેક્ષાએ કરો, એની પર્યાય અપેક્ષાએ કરો, એમાં પાછું કોણ તીવ્ર કોણ મંદ આદિ આદિ ઘણું બધું કરી શકાય ને. આપણી પાસે ઓપ્શન ઘણા છે. હવે સમજો કે કોઈ એક વ્યક્તિ મોક્ષ માર્ગને ડિફાઇન કરે છે. ઇમેજિન કરો કે કોઈ પહેલી વાર મોક્ષ માર્ગનું વર્ણન કરે છે, એણે વિચાર કર્યો હતો ને કે ભાઈ કોઈ સાવ બાળ બુદ્ધિ જીવ હોય એના માટે કેટલું જાણવું કાર્યકારી છે. કોઈ સાવ જેની પાસે બહુ ઓછી બુદ્ધિ હોય એને કેટલું જાણવું જોઈએ? તો એક વસ્તુ જાણવી જોઈએ કે બે જાણવી જોઈએ કે ત્રણ જાણવી જોઈએ, કેટલું જાણવું જોઈએ? તો એના માટે અહીંયા વર્ણન કરે છે. જો યથા એક હી પદાર્થ અનંત પર્યાય વાળા હે, કોઈ પણ પદાર્થનો અનંત પર્યાય છે, એટલે એમ અનંત રીતે કરવા જાઓ અને બધાના જ, જે રીતના કોઈ એમ આર્ગ્યુમેન્ટ કરે ને કે ભાઈ કેવળ જ્ઞાન થશે ત્યારે જ તો બધું વસ્તુનું સ્વરૂપ સમજાશે ને, તેની પહેલા નિર્ણય કેવી રીતના થાય, જાણ્યા વગર નિર્ણય કેવી રીતના થાય? હવે મને મારો જીવ તો ખ્યાલ છે, ચલો આ શરીરના પુદ્ગલનો પણ ખ્યાલ છે, પણ સમજો કે સિંગાપુરમાં ક્યાંક કોઈક પુદ્ગલો છે એનું શું સ્વરૂપ છે મને ખ્યાલ નથી ને. કદાચ મારા હોય તો, કદાચ મારી સત્તામાં હોય તો જાણ્યા વગર કેવી રીતના નિર્ણય થાય? એની આર્ગ્યુમેન્ટ ની સામે અહીં આર્ગ્યુમેન્ટ કરે છે કે અનંત જ્ઞાન તો કેવડી ભગવાન ને જોઈ શકે, તો એનો મતલબ કોઈ પણ નિત્યાદ્રષ્ટિ જીવ ને સમ્યક દર્શન ક્યારેય ન થાય, કેમ કે કેવળ જ્ઞાન તો બહુ પાછળથી થાય છે. ચાલે ને, આ ન્યાય નો ગ્રંથ છે એટલે આર્ગ્યુમેન્ટ કરીને આપણને પ્રૂવ કરે છે. તો કેટલું જાણવું કાર્યકારી છે? તો જો કે છે, જીવ ઓર અજીવ કે ભેદ સે દો પદાર્થ હૈ, અર્થ શબ્દ ઓર જ્ઞાન એના રૂપથી ત્રણ પદાર્થ જે આપણે ભેદ પાડીએ ને, એક દ્રવ્ય, બે જીવ અજીવ, ત્રણ અર્થ શબ્દ જ્ઞાન. ઇસી તરહ શબ્દો કી પર્યાયો કી અપેક્ષા સંખ્યાત ઓર જ્ઞાન કે જ્ઞેય કી અપેક્ષા અસંખ્યાત ઓર અનંત ભેદ હો સકતે હૈ. એટલે ઘણી રીતે ભેદ થઈ શકે છે. યદી અત્યંત સંક્ષેપ સે કથન કિયા જાય તો વિદ્વત જનો કી હી પ્રતીતિ હો સકેગી. જો બહુ જ સંક્ષેપ થી કથન કરે, ખાલી એમ કહે કે ભાઈ એક જીવ ને જાણો તો તમારું કાર્ય થઈ જશે, તો કોને કાર્ય થાય? કે જે બહુ વિદ્વાન હોય, બહુ ક્ષયોક્ષમ વાળા હોય, કદાચ એનું જ કાર્ય થાય, બીજા લોકોનું તો કાર્ય ન થાય. અતિ વિસ્તાર સે નિરૂપણ કિયા તો ચિરકાલ તક ભી પ્રતિપત્તિ નહીં હો સકેગી. બહુ વિસ્તાર થી નિરૂપણ કર્યું તો અનંત કાળ પણ લાગે ને તો એ કઈ કામ ન થાય. આપણા આયુષ્ય તો સાવ નાના છે, તો આપણું કાર્ય કેવી રીતના થાય? અત શિષ્ય કે આશય અનુસાર મધ્યમ ક્રમ સે સાત તત્વો કા વિભાજન કિયા. ખ્યાલ આવ્યું ને કે શિષ્યના ક્ષયોક્ષમ અનુસાર, બુદ્ધિ અનુસાર મધ્યમ ક્રમ સે વર્ણન કિયા. અને આ વર્ણન કેવું છે કે આ સાત જ તત્વનો સ્વરૂપ જો કોઈ પણ સમજે, આ ભરત ક્ષેત્રનો જીવ, વિદેહ ક્ષેત્રનો જીવ, નારકી જીવ, તિર્યંગી જીવ, દેવગતિનો જીવ, ગમે તે જીવ, તો પણ એને સમ્યક દર્શન પ્રાપ્ત થવાની ગેરંટી છે. ખ્યાલ આવે ને, જો આ સાત તત્વનું સ્વરૂપ વ્યવસ્થિત સમજે તો એને પાકું સમ્યક દર્શન થાય છે. તો જો આ રીતે આપણે આ સમ્યક દર્શન માટે સાત જ કેમ એનું થોડુંક આપણે કેમ લીધી, હજી એમાં થોડુંક વધારે ચર્ચા છે, પાછળથી વાંચશું. આપણે જો પરિભાષા અધૂરી રહી ગઈ થોડી, તો આચરણ કોને કીધા હતા? કે જીવના વિકારી મોહ રાગ દ્વેષ ભાવોની ઉત્પત્તિ થવી તેને ભાવ આશ્રય કરે. અને દ્રવ્ય આચરણ કોને કીધા હતા? કે સાથે એના નિમિત્તથી દ્રવ્ય કર્મનું આવવું. બંધ તત્વ કોને કીધું હતું? કે જીવના મોહ રાગ દ્વેષ ભાવોની જે ઉત્પત્તિ થઈ એમાં અટકી જવું, એમાં ને એમાં રહેવું. એકત્વ જો મિથ્યાત્વ છે, એકત્વ જુદું થઈ ગયું, અને એમાં ને એમાં રાગ દ્વેષના ભાવોમાં રહેવું એ બંધ તત્વ છે, એ ભાવ બંધ છે, બરાબર. અને દ્રવ્ય બંધ કોને કીધું? કે જે પેલા આવેલા કર્મ હતા એનું બંધાઈ જવું, એ આત્મામાં અટકી જવું, બંધાઈ જવું. હવે સંવર કોને કીધું? કે જીવના જીવના આશ્રયથી ત્રિકાળી શુદ્ધ આત્માને, આમાં પર્યાય ન લીધી. જો બહુ સરસ ચર્ચા આપણે સમય સાધી પરમાગમમાં, જે કર્તા કર્મ અધિકાર શરૂ થયો ને 69-70, પહેલી જ ગાથામાં એમ કે છે કે આ આશ્રવો કેવા છે. એ 72 કે છે, એની પહેલા કે આ જીવ અને આશ્રવો એમાં જે ભેદ વિજ્ઞાન કરે છે એ જીવ એ પરમ ઉદ્દાત જે જ્ઞાન લક્ષ્મી આદિ એને પ્રગટ થાય છે. કહેવાનો મતલબ શું છે? મને હંમેશા પહેલા વિચાર આવતો હતો કે ચલો શરીર અને આત્માનું ભેદ વિજ્ઞાન કે છે એ તો સમજાય છે, અને આ ક્વેશ્ચન એકચ્યુઅલી ઘણી જગ્યાએ હજી પણ કન્ફ્યુઝન તરીકે રહે છે કે આ જીવે જીવનો નિર્ણય કરવાનો, તે જીવનો નિર્ણય દ્રવ્ય ગુણ પર્યાયાત્મક કેમ ન થાય? ખ્યાલ આવે ને, ખાલી ત્રિકાળી જીવનો જ નિર્ણય કેમ કરવો? આ પર્યાય પણ તો જીવની જ છે ને, તો એનો પણ નિર્ણય કરવો જોઈએ. ક્ષણિક છે પણ તો એ જીવની છે કે નહીં? એવરી ટાઈમ ચલો ભલે નવી નવી થાય, ચલો અશુદ્ધ પર્યાયનો આ હું છું એમ નિર્ણય ન કર્યો, પણ શુદ્ધ પર્યાય તો મારામાં જ છે કે ને, ઇવેન્ચ્યુઅલી કે એમાંથી તો મને સુખ પ્રગટ થાય છે ને. તો જે આપણે તત્વ શ્રદ્ધાન કરી જે કહીએ ને, દ્રષ્ટિનો જે દ્રષ્ટિનો વિષય, એમાં પર્યાયને ઇન્ક્લુડ કરવી કે ન કરવી, જો આ થોડી કદાચ વધારે એડવાન્સ ચર્ચા થઈ અને વિચાર કરજો જેને ખ્યાલ આવે એને. તો ત્યાં સમયસર જ્યાં પહેલી જે ગાથામાં કીધું કે જે આશ્રમ અને જીવનું વિશેષ અંતર કરે છે, તો ત્યાં નેચરલી પ્રશ્ન ઉઠે ને, આશ્રમ પણ તો જીવમાં જ છે, તો જીવ અને આશ્રમનું વિશેષ અંતર કરે એનો શું મતલબ? હા, કે પર્યાય અને ત્રિકાળી દ્રવ્યમાં જે ભેદ વિજ્ઞાન કરે છે, તો એને પોતાનું સમ્યક દર્શન આત્મા પ્રગટ થાય. એટલે જ આ સાત તત્વોમાં આશ્રવ બંધ આદિ જુદા પાડે. ખ્યાલ આવે ને? તો સંવર તત્વની જે પરિભાષા આપણે જોઈએ છે, તો જીવના આશ્રય સિદ્ધિની પ્રગટતા થવી એ ખોટી પરિભાષા છે. ખ્યાલ આવે? કેમ કે જીવના આશ્રય ક્યારે સિદ્ધિની પ્રગટતા ન થાય? કોના આશ્રય થાય? કે ત્રિકાળી શુદ્ધ આત્માના લક્ષ્ય શુદ્ધિની પ્રગટતા થવી. જો થોડા આ બધા ડિટેલ્સમાં, કેમ કે જો ખરી રીતે આપણે આજે બધા ક્લાસ કરીએ છીએ, એમાં મેં લાસ્ટ ટાઈમ પણ કીધું હતું કે આ બધા ક્લાસ તો તમે આવીને અટેન્ડ કરો અને આપણે શું થાય, આપણા પરિણામો જળવાઈ રહે. જેવી રીતના આજે હમણાં આપણે ચરણાની યોગના એંગલથી ક્લાસ સાંભળ્યો ને, એ તો આપણને વૈરાગ્યની વૃદ્ધિ કરવા માટે. બરાબર? હવે વૈરાગ્ય વધ્યું પછી આપણે શું, પછી જ્યાં સુધી આપણું મગજ ન કસે, જે તત્વ લખ્યા છે એ તત્વોમાં બુદ્ધિ લગાવીને તત્વ વિચાર અંદરથી ન કરે, ત્યાં સુધી કઈ ફાયદો નહીં થાય. એટલે આ જે મૂળ ક્વેશ્ચન છે, આ જે મૂળ મુદ્દા જે અહીંયા આપણે ચર્ચા કરી રહ્યા છે, એ તમારા માઇન્ડમાં ને બધાના માઇન્ડમાં, એટલે આવા જ નિત્યા ભાવો આપણને હોવા જ જોઈએ. અને એનો સાચો આન્સર જ્યાં સુધી ન મળે ત્યાં સુધી ક્યાં આગળ વધી શકાતું નથી. ખ્યાલ આવ્યો છે? જો સંવર તત્વ કોને કહ્યું કે પોતાના શુદ્ધ આત્માના લક્ષ્ય મોહ રાગ દ્વેષ ભાવોથી ભેદ વિજ્ઞાન કરીને જે શુદ્ધિની પ્રગટતા કરી તેને સંવર તત્વ કહેવાય. આત્માના શુદ્ધ ભાવ એમાં શુદ્ધ આત્મા મેં જોયું, કેમ કે આ તો એક સામાન્ય પર્યાય આર્થિક એમ કહે ને, થોડું ઉપરનું ડિસ્કશન છે. પણ જ્યાં આપણે ઊંડાણમાં જઈએ સમય સારાથી પરમાગમમાં, એ આત્મા કયો? હમણાં જ મને એક આંટીએ ફોન કર્યો હતો, હમણાં એક દિવસ પહેલા, એ ગુણસ્થાનના ક્લાસ સાંભળે છે હજી પ્રશ્નોત્તર માળામાં. તેમણે શું ફોન કર્યો કે ભાઈ, તમે એમ કહ્યું કે જીવના મોહ અને યોગના પરિણામથી ગુણસ્થાન થાય છે, બરાબર? અને બીજી બાજુ હું ઓલું સમયસર સાંભળું છું, ઓલા જે 29 બોલ છે એમાં તો કે છે મોહ અને ગુણસ્થાન આ જીવમાં છે જ નહીં. તો આને કેવી રીતના સમજવું? અપેક્ષામાં ફરક છે ને. એ ગુણસ્થાનની ચર્ચા જ્યાં કરે છે એ સ્થૂળ અપેક્ષા છે, અને જે ઓલી સમયસારની અપેક્ષા છે એમાં જીવની પરિભાષા જ શુદ્ધાત્મા છે, એમાં પર્યાય છે જ નહીં. ખ્યાલ આવે છે ને? તો એ આ બધી અપેક્ષાઓ સમજીને મારું સ્વરૂપ શું છે ત્યાં સુધી આપણે પહોંચવું પડશે. ચાલો સંવરની વાત થઈ, નિર્જરા કોને કહેવાય? કે એ જે આત્મા પ્રગટ થયો, એ જે શુદ્ધ આત્માનો અનુભવ કર્યો, એની ધીરે ધીરે વૃદ્ધિ થઈ. જેવી રીતના પેલી અગ્નિ આપણે શરૂઆતમાં જ એક્ઝામ્પલ લઈ ને, અંદર હાથ નાખ્યો તો અગ્નિની ઉષ્ણતાનો અનુભવ થયો કે નહીં? હવે સમજો કોઈને એમાં બહુ આનંદ આવે, સમજો કે કોઈને એમાં બહુ આનંદ આવે તો શું કરે? તો વારે ઘડી હાથ નાખે, બીજું શું કરે? ખ્યાલ આવે છે કે? એવી રીતે કોઈ આત્માનો અનુભવ કર્યો, અંદરથી ખૂબ આનંદ આવે, તો એને શું કર્યું? કે વારે ઘડી અંદર ગયા, અને અંદર જેમ જેમ જાય છે એમ અંદરથી એને શુદ્ધિ વધતી જાય છે, અંદરથી આનંદ બી વધતો જાય છે, એને નિર્જરા કહેવાય. એ જાણે ટીપ કર્વ ઉપર હવે જતા જાય છે, જતા જાય, શુદ્ધિ વધતી જાય છે, અને જે વખતે સારી એકદમ ટોપ પર પહોંચી જાય તો એને મોક્ષ કહેવાય છે. તો દ્રવ્ય કર્મનું ખરવું અને પૂરા કરી દો, चलो आ अपने सात तत्व की परिभाषा जो चलो आगे बढ़िए भैया स्लाइड लगा दीजिए अभी जो हमें थोड़क आप विशेष अंतर जो है आ सात तत्व में आ सात तत्व में शुरुआत ना बे तत्व है जीव और अजीव ये द्रव्य है गुण है कि पर्याय है जीव सीवाय बाकी ना बधा पर्याय बोलो पाचड़ी शू कहव आ बाजू पाचड़ी अरे एम लखेलू तमारो शू ओपिनियन केम के हूँ एने नेगेट करवानो छू एटले ध्यान थी विचार करीने कहजो જો એમાં તો લખેલું છે કેમ કે આ તત્વાદ સૂત્રની જે આ સ્લાઇડ કેવી રીતના બની એ હું તમને થોડુંક એક્ઝામ્પલ આપું આ જે તત્વાદ સૂત્ર છે એની આપણી હિન્દી કોપી હોય ને એને ઓટીઆર કરી નાખી અને જે સેન્ટન્સીસ છે એને જ ના કોપી પેસ્ટ કરીને સ્લાઇડમાં નાખ્યા એટલે સ્લાઇડમાં જે અમારા કોઈ વર્ડ નથી બરાબર જે શાસ્ત્રમાં છે હવે બધા પાસે શાસ્ત્ર ન હોય એટલે સ્લાઇડમાં નાખી દીધું એટલે સ્લાઇડ એક રીતે શાસ્ત્ર જ છે પણ આપણે એ શાસ્ત્રને કેવી રીતના સમજવું એનું એના માટે હું ક્વેશ્ચન પૂછું છું ફરીથી જો જીવની આપણે ત્રણ પરિભાષા કરી છે પહેલા ખ્યાલ આવ્યો કે નહીં જે વિશ્વમાં બધા જીવ છે એ જીવ તો એની સામે અજીવ કોણ થાય કે એ જીવને છોડીને બાકી બધા અજીવ તો ત્યારે આ જીવ અને અજીવમાં દ્રવ્ય આવે ગુણ આવે કે પર્યાય આવે ત્રણે આવી જાય ત્યારે એમાં ત્રણે આવી જાય ખ્યાલ આવ્યો કે નહીં અચ્છા ચલો સેકન્ડ પરિભાષામાં આવો કે મારો જીવ એ જીવ અને બાકીના બધા અજીવ તો હવે કોણ આવે જો બધા જીવથી દૂર થઈને હું મારા જીવ સુધી તો આવ્યો પણ હજી પણ મારા જીવમાં મેં આશ્રવ બંધને જુદા નથી પાડ્યા એટલે એમાં પણ દ્રવ્ય ગુણ પર્યાય બધું જ આવી ગયા ચાલો ને ભલે આ વિશ્વના બધા જીવો મારા માટે મેં અજીવ કીધા પણ હજી એમના બી કોઈ દ્રવ્ય ગુણ પર્યાદીમાં ભેદ નથી પાડ્યો એટલે બધા ત્રણે આવી ગયા બરાબર હવે હજી અંદર આવો આ જે શુદ્ધાત્મા છે એ શુદ્ધાત્મા હું જીવ અને બાકી મારા સિવાયના બીજા બધા આત્મા અજીવ અથવા બીજા બધા પદાર્થો અજીવ અને મારી પર્યાયો એ આશ્રવ બંધાદી હવે બોલો હવે કોણ આવે એમાં હવે જો જીવમાં ખાલી દ્રવ્ય આવશે અને અજીવમાં કોણ આવશે અજીવમાં દ્રવ્ય ગુણ પર્યાય બધા જ આવી ગયા બરાબર ત્યાં ભેદ પડ્યો અત્યાર સુધી જીવને અજીવ સેમ હતા હવે આમાં ભેદ પડ્યો અને જીવની પર્યાયો ક્યાં ગઈ કે પેલા આશ્રવ બંધાવી ખ્યાલ આવ્યો કે નહીં હવે જયારે જે અપેક્ષાએ વાત થતી હોય કે એ અપેક્ષાએ આન્સર આવે કે આમાં દ્રવ્ય છે એ ગુણ છે કે પર્યાય આમાં તો શાસ્ત્રમાં લખ્યું શાસ્ત્રમાં કઈ પરિભાષા છે જે એકદમ સ્થૂળ વાળી છે ને એ પરિભાષા છે કે જે જાણે છે દેખે છે બધા જીવ તો એ અપેક્ષાએ જુઓ તો જીવ ને અજીવમાં દ્રવ્ય ગુણ કે પર્યાય તો બધું જ આવી જાય છે એટલે અહીંયા જો શું લખ્યું છે કે સાત તત્વોમાં પહેલા બે તત્વ જે છે એ દ્રવ્ય છે ખ્યાલ આવે હવે એ દ્રવ્ય છે દ્રવ્ય ગુણ પર્યાયાત્મક દ્રવ્ય બધું ગણીને ખ્યાલ આવે અને પાછળ જે આશ્રવવાદી છે એ કોણ છે આશ્રવ બંધ સંબંધ નિદ્રા મોક્ષ કઈ અપેક્ષા એ કઈ વસ્તુ છે ત્રણ અપેક્ષા આપણે જોઈ ને હવે એમાંથી આશ્રવ બંધ સંબંધ નિદ્રા મોક્ષ દ્રવ્ય છે ગુણ છે કે પર્યાય છે અને કઈ અપેક્ષા છે અગેન હા ઓકે અને દી અધર અપેક્ષા ઓકે જો એને સ્થૂળતાથી લઈએ કે સૂક્ષ્મતાથી લઈએ આ પાંચ તત્વ હંમેશા પર્યાય જ છે એ જીવની પર્યાય જ છે કેમ કે જો બધા જીવને લઈ લઈએ તો બધાના આશ્રવ બંધાદી છે કે અને મારો જીવ લઉં તો મારા આશ્રવ બંધાદી છે ખ્યાલ આવે અને એકદમ મારા જીવને ત્રિકાળી શુદ્ધ કરું તો પણ એ તો આશ્રવ બંધાદી તો પર્યાય જ છે ને ત્રણે અપેક્ષાએ એ જીવની પર્યાયો જ છે ખ્યાલ આવ્યો કે નહીં આમાં ભેદ શું કામ પાડ્યા કે ખરી રીતે જોવા જઈએ તો જીવ અને અજીવ એમાં આખું વિશ્વ આવી ગયું, બધું જ આવી ગયું ને, કે હું અને મારા સિવાયના બધા. મારું સુખ દુઃખ ક્યાં છે કે મારા આત્માની અંદર છે. એને ગોતવા માટે થઈને જેવી રીતના આપણે કોઈ સોસાયટીમાં જઈએ તો આ મારું ઘર છે એમ કરીને જ્યાં આ મારું પાડ્યું તો બાકી બધું ઓટોમેટિકલી પર થઈ ગયા ને. હવે મારું અને પર બધું મળીને આખી સોસાયટી થઈ ગઈ કે નહીં, હવે કઈ કહીશું નહીં. પણ તો પણ એની અંદર પણ જીવના જે દુઃખના કારણો અને જીવના સુખના કારણો એને જુદા પાડવા માટે પેલા આશ્રવાદી જુદા પાડ્યા. એટલે આમાં જે પહેલા કહ્યું ને કે ખરી રીતે જોવું હોય તો વિશ્વ બે માં જ આવી જાય, જીવ અને અજીવ. પણ અહીંયા પ્રયોજન શું છે કે સુખી થવા માટે કોનો આશ્રય લેવો, કઈ દુઃખની અવસ્થા છે, કઈ સુખની અવસ્થા છે માટે એને જુદા પાડે. તો જો અહીંયા શું વાંચીએ તો આપણે સાત તત્વો મેં પ્રથમ દો જીવ ઓર અજીવ યે દ્રવ્ય હૈ, શેષ પાંચ તત્વ ઉનકી સંયોગી ઓર વિયોગી અવસ્થા હૈ. જો હવે અહીંયા સ્થૂળતાથી કથન છે ને, તો જે આશ્રવાદી છે એને સંયોગી અવસ્થા જોઈએ. કેવી રીતના? કેમ કે ત્યાં પેલા કર્મ આવે છે ને બંધાય, તો જીવ અને અજીવ બે બંધાય છે. અને સમજા મોક્ષ કેવા છે કે વિયોગી અવસ્થાઓ છે, ત્યાં કર્મ ખરી જાય છે. સમર નિદ્રા મોક્ષ જીવ અજીવ થી વિયોગી પર્યાય હૈ. જીવ ઓર અજીવ તત્વ સામાન્ય હૈ ઓર યે પાંચ પર્યાય વિશેષ કહેલાતી હૈ. હવે આમાં તો પણ ઉદ્ગલની પર્યાયોને પણ લીધા ને, દ્રવ્ય આશ્રય, દ્રવ્ય બંધ, દ્રવ્ય સંવર આદિ. કેમ કે ત્યાં કર્મમાં શું પરિણામ ચાલી રહ્યું છે એ બતાવવા માટે થઈને એ બધાને ભેદ પાડ્યા. ઇવેન્ચ્યુઅલી જયારે જીવા સામાન્ય કથન જાણીને હવે પોતાના પ્રયોજન માટે આગળ વધશે તો એ બાકીના પાંચ જે દ્રવ્ય આશ્રય બંધ સંવર નિર્ગામો એને ક્યાં નાખશે? કોની પર્યાય? અર્લિયર વન વોઝ રાઈટ, એને પૂજ્યની પર્યાયમાં નાખશે. સારી રીતે સામાન્ય પરિભાષા કરી ત્યારે શું કીધું કે વિશ્વના જેટલા જીવ છે એ બધા જીવ દ્રવ્યો બરાબર. ઈ અપેક્ષાએ શું કીધું કે મારા રાગાદિ ભાવ એ ભાવાશ્રવ, કર્મમાં આવવું એ દ્રવ્યાશ બરાબર. હવે જ્યાં સૂક્ષ્મ અપેક્ષા એ જાય કે આ ત્રિકાળી શુદ્ધ આત્મા તે હું, મારી દુઃખ સુખ આદિ પર્યાય એ મારા ભાવાશ્રવ. હવે જ્યાં પોતાનો જ જીવ અને પોતાની જ અશુદ્ધ અને શુદ્ધ અવસ્થાઓમાં ડીલ કરે છે, બાકીના અન્ય જીવોને પણ ક્યાં નાખી દીધા? અજીવમાં નાખી દીધા. તો પૂજગલને ક્યાં નાખશે? પૂજગલને ઓટોમેટિકલી અજીવમાં નાખશે કે નહીં? તો પૂજગલની પર્યાયોને ક્યાં નાખશે? એને પણ અજીવમાં નાખી દેશે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે દ્રવ્ય આશ્રવ, દ્રવ્ય બંધ, દ્રવ્ય સંબંધિત મોક્ષ. જયારે ત્રિકાળી શુદ્ધની અપેક્ષા થશે ત્યારે બધું અજીવમાં. ખ્યાલ આવે ને? જેમ તમે ઓલા માઇક્રોસ્કોપ થી ઝૂમ ઇન કરતા જાઓ તો જે પેરિફેરલ વસ્તુઓ હોય એનું શું થાય? એ બધું બહાર નીકળી જાય. અને જે જે બહાર નીકળતું જાય છે એના માટે અહીંયા કોમન કેટેગરી શું બનાવ્યું? અજીવ. અજીવ શું છે? કોમન. જે મારામાં નથી ને બધું અજીવ. ખ્યાલ આવ્યો કે નહીં? ઇનિશિયલ જયારે એકદમ હાઈ લેવલ વ્યૂ હતું ત્યારે હજી ઓલા આશ્રવ બંધ, દ્રવ્ય, કર્મ આદિ બધું દેખાય છે. હવે જ્યાં ઝૂમ ઇન કર્યું કે આ ત્રિકાળી શુદ્ધ આત્મા અને આ મારી જ અશુદ્ધ પર્યાયો, હવે આપણું આખું ફોકસ ક્યાં ગયું? કે જીવની દ્રવ્ય ગુણ પર્યાય સત્તાની અંદર. ખ્યાલ આવે? હવે બાકી બધું હજુ. ચલો આગળ વધીએ. હવે જો આ સાત તત્વ સાત જ કેમ છે? આમ તો આપણે વાંચ્યું કે સાત મધ્યમ અપેક્ષાએ લીધા. એક મિનિટ. જો આમાં એક સરસ સેન્ટેન્સ છે એ આપણે સ્લાઇડમાં નથી લીધું, વાંચી લઉં છું. જો આપણે કરવાનું શું, પ્રયોજન શું છે, જો એ આ તત્વાર સૂત્રમાં 15મું પેજની છેલ્લી લાઈન છે. વ્યવહાર શ્રદ્ધામાં, એટલે કે આ સાત તત્વ એની પરિભાષાઓ બધું જાણીએ બરાબર. વ્યવહાર શ્રદ્ધામાં કોઈ પડખે ભૂલ ન આવે, એટલે કોઈ પણ એંગલ થી આપણે ચૂકી ન જઈએ, કઈ રોંગ એક્સેપ્ટ ન કરીએ, અને કોઈ પડખે ભૂલ ન આવે તેમ સાત તત્વ માંથી શુદ્ધ નહીં વડે એક રૂપ અખંડ જાયક સ્વભાવી આત્માને તારવી લેવો તે પરમાર્થ શ્રદ્ધા એટલે કે સમ્યક દર્શન છે. કેટલું ક્રિસ્ટલ ક્લિયર સેન્ટન્સમાં લખેલું છે, લાસ્ટ લાઈન થી પંદરમા પેજ, હા સેકન્ડ લાસ્ટ લાઈન જોયું. વ્યવહાર શ્રદ્ધામાં કોઈ પડખે ભૂલ ન આવે. આપણને ઘણા પૂછે ને કે ભાઈ કરવા યોગ્ય શું, આપણે કરવું શું જોઈએ, તો સાત તત્વનો નિર્ણય કરો. બરાબર, ઇન જનરલ તો આપણે કહી દઈએ, પણ નિર્ણય કર્યો. હવે આ સમજો આપણે પરિભાષાઓ જાણી લીધી, હવે કોણ જીવ કોણ અજીવ એનામાં આપણી થોડીક આપણે જેટલી બની છે તેટલી આપણી બુદ્ધિ પણ આપણે દોડાવી, અને એ બુદ્ધિના એટલે જ્ઞાનના એંગલ થી પણ નિર્ણય કર્યો કે હા આ જીવ છે, આ અજીવ છે, આ મારી પર્યાયો આ અંતિમ, હવે ક્યાં પહોંચવું. તો આ બધું જાણ્યું, બધો નિર્ણય કર્યો, હવે ઇવેન્ચ્યુઅલી ને એલિવેટ ક્યાં કરવું, કે જે અહીંયા લખ્યું છે ને, હા અહીંયા સાત તત્વ નામ લખ્યા પછી છેલ્લે લખ્યું ને તત્વમ, બસ એક ઇવેન્ચ્યુઅલી એક સિંગ્યુલારિટી પર આપણે પહોંચવું પડશે ને. તો એ સિંગ્યુલારિટી શું છે, કે એક અખંડ શુદ્ધ જાયક સ્વભાવી આત્માને તારવી લેવો એ પરમાર્થ શ્રદ્ધા એટલે કે સમ્યક દર્શન. આ એક અખંડ આત્મા હું છું એ ઇવેન્ચ્યુઅલ આપણું ઓબ્જેક્ટિવ, આપણો અચીવેબલ હોવું જોઈએ. ઇવેન્ચ્યુઅલી પહોંચવું ક્યાં છે, કે બસ આ એક અખંડ શુદ્ધ જેવો આત્મા અરિયંત ભગવાનનો સિદ્ધ ભગવાનનો છે એવો જ આત્મા મારો છે. પર્યાયમાં ભેદ છે ને, આ છે, પણ હવે એને ગૌણ કરો. ઝૂમ ઇન કરતા જઈએ તો જીવની દ્રવ્યગુણ પર્યાયમાં આવ્યા, હવે આપણને આપણા આશરો બંધાદી દેખાય છે, પણ ઇવેન્ચ્યુઅલી એનાથી પણ હજી ઝૂમ ઇન કરો અને બાકીના બધા સાઈડ પર મૂકીને બસ આ હું જીવ એ આપણું એકમાત્ર ઓબ્જેક્ટિવ હોવું જોઈએ. ખ્યાલ આવે છે ને. ચલો હવે આગળ વધીએ છે, એ વાપસ સ્લાઇડમાં આવી જઈએ. હવે જો આપણને આ સાત તત્વ આ જ કેમ છે એનું એક બ્રીફ પેરેગ્રાફ છે, સાંભળ્યો હશે તમે પહેલા, આપણે વાંચી દઈએ ફટાફટ. જો આ સાત તત્વોમાં આ જ બધા કેમ ના છે, તો સૌથી પહેલા સુખી કોને થવું છે, મારે જીવને, તો જીવને તો જાણવું જ પડશે. કોના કારણે દુઃખી છે, કે પોતાનું લક્ષ્ય પર પદાર્થ તરફ અજીવ તરફ રાખ્યું છે એટલે દુઃખી છે. તો એ પરને પણ જાણવા પડશે કે હા. હવે જો આ અહીંયા ટ્રિકી પોઈન્ટ છે, બધા કે પરને જાણવા પડે નહીં, કેમ કે મારે એની શ્રદ્ધા કરવાની છે. હા, તો મને ક્યાં ક્યાં હું ક્યાં ક્યાં અટકું છું બધાને જાણવા પડે છે. સોસાયટીમાં 50 ઘર હોય, મારું ઘર એક છે, પણ એ મારું નથી નિર્ણય કરવા, એ ઘરમાં જાણવું તો પડે કે નહીં, કે ભાઈ ઘરમાં કેટલા રૂમ છે, કેવો કલર છે, બધું જાણવું પડે. જ્યાં હું જીવ છું એ નિર્ણય થયો ને, તો બાકી બધું હજી એક જનરલાઇઝ નિર્ણય થઈ જાય, બસ એટલું કાર્યકારી છે. એમાં પછી બહુ ડિટેલમાં જવાની જરૂરત નથી, નહીં તો પછી બધા કે ભાઈ મારે ડોક્ટરનું એ આ ભણવું પડશે, ઓલું એ કરવું પડશે, ઓલું. જો જીસકી દશા કો અશુદ્ધ મેં સે શુદ્ધ કરના હૈ, એટલે જેને સુખી થવું છે ઉસકા નામ તો પ્રથમ અવશ્ય દેખાના હી ચાહીએ, એટલે જીવ પ્રથમ તત્વ કહા. આ ક્રમ પણ જાણી લેજો કે આ જ ક્રમમાં કેમ કીધું. પશ્ચાત જીસ ઓર સે લક્ષ્ય સે અશુદ્ધતા અર્થાત વિકાર હોતા હૈ ઉસકા નામ દેના આવશ્યક હૈ, એટલે અજીવ તત્વ કહા ગયા. હવે ચલો આગળ. હવે આશ્રવ બંધ કામ કીધા કે અશુદ્ધ દશા કે કારણ કાર્ય કા જ્ઞાન કરાને કે લીએ, કે આ જીવ એને અશુદ્ધ દશા કરી, અને અશુદ્ધ દશા શું છે એ આશ્રવ બંધ એટલે એનું જ્ઞાન કરાયું. હવે બે શું કામ કીધા, સંબંધ કે ના આવ્યું, એક સાથે જ કેવું જોઈએ ને, આશ્રવ અને બંધ એ બે શું કામ કીધા, અશુદ્ધ છે, બસ એક જનરલ કર નાખવું જોઈએ. વાય યુ આર ટ્રાઇંગ ટુ મિનિમાઇઝ, જે આપણે કહીએ કે ભાઈ આટલું જ મિનિમમ જાણવાની જરૂરત છે, તો પછી આશ્રવ બંધ સિમિલરલી સંબંધ એ જ રાખે જુદા કહેવાની શું જરૂર પડે. उनके जो बे जुदा एटले कर्या के इनके पाछळ जे संवर निद्रा में एक एनु ऑनसेट एक शुद्धि नी प्रगटता थवी सौथी पहला इम्पोर्टेंट छे। वृद्धि क्यारे थाय आगळ शुद्धि क्यारे वधे के पहला प्रगट थाय तो ने अने अहींया ज आपणे बधा मिथ्या दृष्टि जीव अटकेला छे के जे संवर एटले के सम्यक दर्शन पहली वार आत्मा नो अनुभव केवी रीतना थाय एज अनंत जीवोने ख्याल नथी એટલે સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે। હવે એકવાર જેને ખ્યાલમાં આવ્યો તો એને નિદ્રા કરતા વાર નથી લાગતી અને એ તો ફટાકથી મોક્ષ પ્રાપ્ત કરી લેશે। તો એટલે સંવર કીધું બરાબર। હવે એનાથી ઓપોઝિટ આમ લ્યો કે સંવર કોને રોકે છે? સંવર કોને રોકે છે કે અહીંયા મોહ રાગ દ્વેષ ભાવોની પ્રગટતા થાય છે અને એની પરંપરા છે બે વસ્તુ છે। જેવી રીતના સમજો કે આપણને કોઈ વસ્તુ ગમી તો આપણે એમાં ઉપયોગ લગાવ્યો, હવે ઉપયોગ લગાવ્યો તો એક વાર લગાવીને પતી જવું જોઈએ, એમ થતું નથી। શું થાય કે આપણને વારે ઘડીએ એમાં જોડાવાનું મન થાય છે, એ સેપરેટ પ્રોસેસ કરી નાખો, ખ્યાલ આવે ને? એટલે આશ્રમ અને બેન બે જુદા સીધા અને આ બાજુ સંવર અને નિર્જરા બે જુદા સીધા। જો શું કે છે, અશુદ્ધ દશા કે કારણ કાર્ય કા જ્ઞાન કરાને કે લીએ આશ્રમ ઓર બંધ તત્વ કહે ગયે છે। અચ્છા, પહેલા આશ્રવ જાય કે બંધ જાય? શું લાગે છે, પહેલા આશ્રવ જાય કે બંધ જાય? અચ્છા, પહેલા સંવર થાય કે નિદ્રા થાય? જો આ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન જેવું છે, એક રીતે જોવો તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેય એક સાથે થાય, એટલે એને રત્નત્રય કહેવાય। એક આત્માનો અનુભવ થતા જ એ સાથે થાય છે। પણ બીજી બાજુ સમ્યક જ્ઞાન નું કારણ કોણ કહેવાય? કે સમ્યક દર્શન થાય તો જ્ઞાન ને સમ્યક કહેવાય છે, બરાબર। જે રીતે આપણે દીવો જલાવ્યો તો પ્રકાશ થયો, તો દીવો પહેલા થયો કે પ્રકાશ પહેલા થયો? તો સાથે થયા, બરાબર, દેવ સાથે થયા, પણ તો પણ પ્રકાશ નું કારણ કોણ? કે દીવો। એવી જ રીતે અહિયાં સંવર અને નિર્જરા દેવ સાથે થાય છે, પણ નિર્જરા નું કારણ કોણ? કે સંવર, સંવર પૂર્વક જ નિર્જરા, બરાબર। તેમની એટલી આશ્રવ અને બન, આશ્રવબન માં કેવું છે, એક પછી જ જાય છે એવું નહીં, પણ અંશે જતા જાય છે। જેવી રીતના અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સમજણ, ખ્યાલ આવે ને? તો જયારે છે તો બધા દેવ એક સાથે છે, હવે અંશે નાશ થયો તો દેવ ના અનંતાનુબંધી ગયા, આશ્રવ ને બંધ, ખ્યાલ આવે ને? અને એવી રીતના નાશ થતો જાય, તો આશ્રવ બંધ નું વર્ણન કર્યું। હવે તત્પશ્ચાત મુક્તિ કા કારણ કહેના ચાહીએ કે આ દુઃખ નું વર્ણન તો કર્યું, હવે સુખ કેવી રીતના પ્રગટ થાય? તો મુક્તિ કા કારણ વહી હો સકતા હૈ જો બંધ ઓર બંધ કે કારણ સે ઉલટે હો, એટલે એના માટે થઈને નેક્સ્ટ સ્લાઇડ પર જો, ઇસલિયે આશ્રવ કે નિરોધ કો સંવર કહા, અશુદ્ધતા વિકાર કે એક દેશ દૂર હોને કો નિર્જરા ઓર ઉસકે અત્યંત શુદ્ધ હોને કો મોક્ષ કહા। આપણે આશ્રવ અને સંવર ઓપોઝિટ કહીએ તો બંધ ની ઓપોઝિટ ખાલી નિર્જરા નથી, નિર્જરા અને મોક્ષ બે બંધ ના ઓપોઝિટ છે। કેમ કે અંશે શુદ્ધિ કરવી એ નિર્ણય અને કમ્પ્લીટ શુદ્ધિ કરવી તે મોક્ષ। હવે જો આગળ વધીએ આપણે, ઇન તત્વો કો સમજને કી અત્યંત આવશ્યકતા હૈ ઇસલિયે વે કહે ગયે। આ સાત તત્વો કેવા છે કે બેર મિનિમમ છે, કે આટલું જે જાણે એને સમ્યક દર્શન પ્રગટ થઈ શકે। હવે આપણે આપણી રીતે નિર્ણય કરો કે આપણને જેટલું જ્ઞાન છે એટલું જ્ઞાન આ સાત તત્વો ને જાણવા માટે ઇનફ છે કે નહીં, અને આપણે એટલું જાણીએ છીએ કે એનાથી ઘણું વધારે જાણીએ છીએ? ખરી રીતે જો આપણને બધાને જ ઓલરેડી એટલું બધું જ્ઞાન છે કે એનાથી હમણાં જ સમ્યક દર્શન પ્રગટ કરી શકાય, ખ્યાલ આવે ને? જ્ઞાનમાં કોઈ કમી નથી, કમી ક્યાં છે? કે જે સાંભળ્યું છે એનો નિર્ણય નથી કર્યો હજી સુધી, જે સાંભળ્યું છે એના પર તત્વ વિચાર કરીએ તો એ સિદ્ધાંતો આપણને બેસતા જાય તો આપણે નિર્ણય સુધી પહોંચીએ. ખ્યાલ આવે છે? બાકી તો ગુરુદેવશ્રી એક પ્રવચન સાંભળે ને તો એમાં બધું જ આવી જાય, બીજું સાંભળવાની જરૂરત જ ન પડવી જોઈએ. આ તો આપણે બધા હિમ પુરુષાર્થી જીવો છે, ખ્યાલ આવે ને? એટલે વારંવાર સાંભળવું પડે. બાકી તો જેને આમ એક વાર સાંભળ્યું એમાં આખો મોક્ષ માર્ગ કહી દીધો, હવે બીજું શું કે? તમે કોઈને એક વાર કહી દો કઈક વસ્તુ કામ કરવાનું કયો કે ભાઈ આ તું કરી આવજો, અને ન કરે ત્યાં જ ઉભો રહે તો શું ખબર? તો બીજી વાર કહીએ, પણ હવે કેટલી વાર કહીએ? ગુરુદેવ શ્રી તો આપણને વારંવાર ઈચ્છ કે છે, તોય આપણે પાછા નેક્સ્ટ ટાઈમ પ્રવચન ના ટાઈમે આવી જઈએ ખરા. ખરેખર તો કેવું હોવું જોઈએ, એક પ્રવચન સાંભળી પાછા આવવું જ ન જોઈએ ક્યારે, કે હવે શું આવવાની જરૂર પડે. ખ્યાલ આવે છે ને? કે પોતાના હાથમાં બેસી જાઓ, હવે કામ પતી ગયું. ચાલો આગળ વાંચીએ. હા, ઇસે સમજને સે જીવ મોક્ષો પાસે યુક્ત હોતા હૈ. માત્ર જીવ અજીવ કો જાણને વાલા જ્ઞાન મોક્ષ માર્ગ કે લીએ કાર્યકારી નહીં હૈ. કે ખાલી આગમનું જ્ઞાન કર્યું તો એટલું ઇનફ નથી, ખરેખર તો જીવની શુદ્ધ અશુદ્ધ પર્યાયનું જ્ઞાન હોવું જોઈએ. હવે જો આ એક પોઈન્ટ પહેલા વાત થઈ ગઈ, એક ફરીથી જોઈ લઈએ. સાત તત્વ કે હોને પર ઇસ સૂત્ર કે અંત મે તત્વમ એસા એક વચન સૂચક શબ્દ કિયા ગયા હૈ. સમય સારીમાં પણ આવે છે ને કે સાત તત્વોમાં છુપાયેલી આત્મજ્યોતિને જાણવી. એ આત્મજ્યોતિ એટલે શું? કે ઇવેન્ચ્યુઅલી આ બધું તમે થિયોરેટિકલ વાંચ્યું, પણ એમાંથી હવે તમારું ક્રક્સ શું નીકળ્યું? કે એ શુદ્ધાત્માને આપણે જાણવું જોઈએ. એ શુદ્ધાત્મા એટલે કોણ? કે આજે જીવની વિકારી નિર્વિકારી પર્યાયથી રહિત એક દ્રવ્ય ગુણ આત્મક એક ત્રિકાળી શુદ્ધ વસ્તુ. એ વસ્તુ કેવી છે? ત્રિકાળી છે, એટલે એમાં ક્યારે કઈ ચેન્જ થતા નથી. અને એ સત્તા કેવી છે? કેમ કે એવી જ સત્તાથી સિદ્ધ પણ થઈ શકાય છે, એટલે શુદ્ધ જ હોવી જોઈએ. તો કેવી છે? કે અખંડ છે, શુદ્ધ છે અને ત્રિકાળી છે. એવી સત્તાનો નિર્ણય થાય કે આ હું અંદર આવો પડ્યો છું. આપણી અંદર સમજો કે કોઈ ઘર આપણે છોડી દીધું હોય અને બહુ વર્ષોથી એમને એમ પડ્યું હોય, બહુ બાવાઝાડા થઈ ગયા હોય, અથવા તો કઈક ભૂકંપ આવ્યો અને બધી માટી માટી થઈ ગઈ હોય, કઈ થયું હોય, પાણી આવી ગયું વરસાદનું ને બધું કાદવ થઈ ગયો, એની અંદર આપણું ક્યાંય કઈક હાર ક્યાંક પડ્યો હોય કે કઈ કઈક મોતી કે કઈક આપણું પડ્યું હોય, તો એ શુદ્ધ રહે કે અશુદ્ધ રહે? ઉપરથી ભલે ગમે તેટલું કાદવ લાગે, પણ એની અંદર એ સત્તા કેવી છે? શુદ્ધ. હવે આપણે ગોતવા જઈએ, સમજો કે આપણું બિલ્ડિંગ પડી ગયું ભૂકંપમાં અને ઓલું હટાવે બધો મલબો, અને આપણે એ વસ્તુ ગોતવા જઈએ તો આપણી નજર ક્યાં જાય? આ માટી છે, આ સ્ટીલ છે, આ સ્ટીલની સ્ટ્રેન્થ આટલી હોય, આ સિમેન્ટની સ્ટ્રેન્થ આટલી, એ બધા પર જાય? એના પર જાય? અરે બધું હટાવો, એ બધું હટાવો. મારે તો સીધી આપણી નજર ક્યાં જાય? કે ઓલી વસ્તુ છે. એવી રીતના આ સાત તત્વને જાણીને આ આશ્રવ છે, આ બંધ છે, આ દ્રવ્યમાં આમ થયું, કર્મમાં આમ થયું, એ બધું છોડો, સીધી નજર ક્યાં જવી જોઈએ? કે જો આ ત્રિકાળી શું, ખ્યાલ આવે ને? તો યહ સૂચિત કરતા હૈ કે ઇન સાત તત્વો કા જ્ઞાન કરકે ભેદ પર સે લક્ષ્ય હટાકર જીવ કે ત્રિકાળ જ્ઞાયક સ્વભાવ કા આશ્રય કરકે જીવ શુદ્ધતા પ્રગટ કર સકતા. બધા કહે ને કે આપણને અરે આવા વિકલ્પ આવી જાય છે, આમ મારો આમ એમ કે ને કે હું ઘણી કોશિશ કરું છું ન આવે, પણ તો પણ આવા ભાવ થઈ ગયા, આમ થઈ ગયું. એ ભાવ તરફ જુઓ જ નહીં, એ ભાવ તરફ જોવાનું જ નહીં. ક્યાં જોવાનું? કે ત્રિકાળી શુદ્ધ કરવા. જો જીવ શુદ્ધ વસ્તુ પર નજર રાખે તો પાછળથી અશુદ્ધ ભાવ થતા જ નથી. એને ટાઈમ લાગે, પણ આપણે એના પર જ ધ્યાન રાખીએ. અરે જો ભાવ થઈ જાય, ભાવ થઈ જાય, ભાવ થાય, તો પછી શુદ્ધતા ક્યાંથી પ્રગટ થાય? ખ્યાલ આવે? ચાલો, જો આ લાસ્ટ સ્લાઇડ, આ લાસ્ટ પોઈન્ટ છે, આમાં પાછું સ્લાઇડમાં નથી નાખ્યું, અહીંયાથી હું વાંચું છું. આમાંથી બધું સિદ્ધાંત શું કાઢ્યો આપણે છેલ્લે? આ એક છેલ્લી સેન્ટેન્સ વાંચીને આપણે પૂરું કરી દો. આ સાત તત્વોમાં, આ સૂત્રમાં સાત તત્વો કયા? એમાં પુણ્ય અને પાપનો સમાવેશ આશરો બનમાં થઈ ગયો છે. હવે જો જે વડે સુખ ઉપજે, ભાઈ સેકન્ડ લાઈન હે પેજ નંબર 16 લાસ્ટ સાઈડ હે, બસ એ વાત સેકન્ડ લાઈન જોજો. જે વડે સુખ ઉપજે અને દુઃખ નો નાશ થાય તે કાર્યનું નામ પ્રયોગ. બરાબર. હવે જીવ અને અજીવના વિશેષો ઘણા છે, કેટલા બધા ભેદ પ્રભેદ છે, આમ છે તેમ છે ને બધું. એમાં જે વિશેષો સહિત જીવ અજીવનું યથાર્થ શ્રદ્ધાન કરતા સ્વપરનું શ્રદ્ધાન થાય, રાગાદી દૂર કરવાનું શ્રદ્ધાન થાય અને તેથી સુખ ઉપજે તેનું, તથા તેનું આ એક થયું એક સેન્ટન્સ. હવે એનાથી ઓપોઝિટ, તથા તેનું અયથાર્થ શ્રદ્ધાન કરતા સ્વપરનું શ્રદ્ધાન ન થાય, રાગાદી દૂર કરવાનું શ્રદ્ધાન ન થાય અને તેથી દુઃખ ઉપજે તે વિશેષો સહિત જીવ અજીવ પદાર્થનું પ્રયોજનભૂત સમજવા. આ મોક્ષમાં પ્રકાશકમાંથી લીધેલું છે ઓરિજિનલ. આનું આ જ સેન્ટન્સ મોક્ષમાં પ્રકાશકમાં પણ છે. અહીંયા શું કીધું કે આ સાત તત્વનો નિર્ણય, એટલે મારે શું જાણવું, કેવી રીતના નિર્ણય કરવો? હવે જો મારી પરિસ્થિતિ જુદી છે, તમારી જુદી હોય, તમારા ઘર, કપડાં, દાગીના, ગાડી આદિ એ બધા તમારા રિલેટેડ અજીવ તત્વ છે, ખ્યાલ આવે? તે મારા રિલેટેડ અજીવ તત્વ જુદા હોય. હવે ભેદ વિજ્ઞાન કોનાથી કર્યું? અરે આ મંદિર છે ને અજીવ તત્વ, આ અમેરિકાના જેટલા બિલ્ડિંગ છે ને કેવા છે, અજીવ તત્વ. એનાથી ભેદ વિજ્ઞાન કર્યું? જે સાવ અન્ય છે ને એની તો, એના પર ઉપયોગ બી શું કામ બરબાદ કરવો, ખ્યાલ આવે છે ને? જેનાથી જીવના મોહના પરિણામ જોડાયેલા છે એ મારા માટે અજીવ તત્વ છે, અને ત્યાંથી ભેદ વિજ્ઞાન કરવું જોઈએ. તો મારું ને તમારું જુદું થશે, ખ્યાલ આવે ને? તો મારે તમારા અજીવને જાણીને મારા માટે અપ્રયોજનભૂત છે. તમારે તમારા અજીવ તત્વ સાથે વેદ વિજ્ઞાન કરવું તે પ્રયોજનભૂત છે. આટલું ખ્યાલ આવે? સિમિલરલી મારા મોહ રાગદ્વેષના પરિણામ જુદા છે, તમારા જુદા છે. સમજો મને ક્રિકેટ ગમે, તમને ન ગમે, તમને કોઈ બીજી વસ્તુ ગમે, તો જેને જે ટાઈપના ભાવ થાય છે એ ટાઈપના ભાવોથી વેદ વિજ્ઞાન કરવું તે પ્રયોજનભૂત છે, અને બીજા અન્ય ભાવોથી વેદ વિજ્ઞાન કરવું અપ્રયોજનભૂત છે. ખ્યાલ આવે છે કે નહીં? તો આવું દરેકમાં પોતપોતામાં લગાવજો. અને ક્યાં સુધી લગાવજો? કે જ્યાં સુધી એ ભેદ વિજ્ઞાન થઈને સાચી શ્રદ્ધા ન થાય ત્યાં સુધી, સુખ ન ઉપજે ત્યાં સુધી એ કરે. અને કેવી કન્ડિશન હોવી જોઈએ? કે આ કરવાથી સુખ ઉપજશે જ અને નહીં કરું તો દુઃખી જ રહીશ, એવી કન્ડિશન આ સાત તત્વોમાં લાગુ પડે છે. એ આપણે અહીંયાથી વાંચ્યું. હવે જો આ છેલ્લા બે પોઈન્ટ સ્લાઇડમાં પાછા વાંચી લઈએ. જો જીવ ઇન સાત તત્વો કી શ્રદ્ધા કરતા હૈ વહી અપને જીવ અર્થાત શુદ્ધાત્મા કો જાનકર ઉસ ઓર પુરુષાર્થ લગાકર સમ્યક દર્શન પ્રગટ કર સકતા હૈ. એના વગર સમ્યક દર્શન થઈ શકતું નથી. ઇન સાત તત્વો કે અતિરિક્ત અન્ય કોઈ તત્વ નહીં હૈ એસા સમજના ચાહીએ. આ સાત તત્વોનો નિર્ણય કર્યા વગર કોઈ જીવને કોઈ કાળમાં ક્યારેય સમ્યક દર્શન પ્રગટ થઈ શકતું નથી. સાત તત્વ એટલે થિયોરિટિકલ નહીં, ફરીથી પરિભાષા તો આપણે જાણી લીધી, પણ સાત તત્વ એટલે શું? કે મારા જીવનમાં મને કઈ કઈ વસ્તુઓથી મોહ પરિણામ થાય છે એ અજીવ, કયા મોહ પરિણામ આદિ થાય છે એ મારા માટે આશરો બન, એનાથી ભેદ વિજ્ઞાન કરીને આ હું શુદ્ધાત્મા છું ત્યાં સુધી પહોંચું એ જીવ, ખ્યાલ આવે? એવો નિર્ણય કરવો એ દરેકના ઇન્ડિવિજ્યુઅલાઇઝ સાત તત્વનો નિર્ણય થી સમ્યક દર્શન થાય છે. એવી આપણે બધા પ્રગટ કરીએ એ રીતે આપણે ચોથું સૂત્ર કર્યું, પાંચમું સૂત્ર આપણે નેક્સ્ટ ટાઈમ. ચાલો જીનવાણી. હે જીનવાણી ભારતી તોરી જપો દિન રે, જો તેરી શરણાગ્રહે તો પાવે સુખ જન, જ્યાં વાણી કે જ્ઞાન તે તુજે લોકાલો, સો વાણી મસ્તક નમો
સદા દે તું બોલો જીનવાણી માં આપનો જય.